તારીખ 3/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 527 અને 529 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 831
પત્રાંક 527 ચાલે છે. પરોક્ષ પરમાત્મા તીર્થંકર દેવ મહાવીર સ્વામી અને પ્રત્યક્ષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ એ બંને વચ્ચે વધારે ઉપકારી કોણ અને એ બંનેની ભક્તિ કરવામાં કોની ભક્તિ વધારે ઉપકારી, બે પ્રશ્ન અહીંયા ઉઠાવ્યા છે. અમે યથાર્થ પ્રકારે સમજવું હોય તો પ્રત્યક્ષ સત્સંગ કરીને, પરોક્ષ તો પરોક્ષ છે, એમાં તો કોઈ ફેરફાર કરી શકાય એવું છે. પ્રત્યક્ષ સત્સંગ કરીને આત્મકલ્યાણના લક્ષ્યથી સત્સંગ કરીને એ વિષયને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક શબ્દ છે શાસ્ત્રનો, એના 20 અર્થ થાય ડિક્શનરી પ્રમાણે, શબ્દકોશ પ્રમાણે. અહીંયા કયો અર્થ લાગુ પડે છે એ શાસ્ત્ર કેવી રીતે બતાવશે, એ તો એ વિષયના તજજ્ઞ હોય, અનુભવી હોય એ જ બતાવી શકે. વળી જ્ઞાનીઓ આચાર્યો એક જ શબ્દને જુદા જુદા અર્થમાં પ્રયોગ કરે, એનો એક શબ્દ અહીંયા એનો બીજો અર્થ થાય, બીજે એનો બીજો અર્થ થાય, એ કોણ સમજાવશે? જે પરોક્ષ લખીને પરોક્ષ થઈ ગયા એ તો કઈ સમજાવવા આવવાના નથી. ત્રીજી વાત કે શાસ્ત્ર વચન છે તે વ્યાખ્યા છે, વ્યાખ્યા એટલે ડેફિનેશન. માત્ર વ્યાખ્યાત્મક જ્ઞાન છે એટલું જ જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાનનું સ્વરૂપ તો કેટલુંક અનુભવ જ્ઞાનનું પણ છે આની અંદર, અથવા મુખ્યપણે અનુભવ જ્ઞાનનો વિષય છે. હવે અનુભવ જ્ઞાન છે એ બહુ જ અલ્પ માત્રામાં વક્તવ્ય છે, બહુ ભાગ તે અવક્તવ્ય છે. એટલે ગમે એટલા હજારો ગમે શાસ્ત્રો લખાયા હોય તો પણ જે પ્રેક્ટિકલ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે, પ્રયોગાત્મક જ્ઞાન છે, એ ભાષા ગોચર નહીં હોવાથી એમાં આવતું નથી. એ શાસ્ત્ર પોતે એમ કહે છે કે વચનો ગોચર છે, આ અહીંથી આ વાત વચનો ગોચર છે, એ પોતે શાસ્ત્ર જ એમ કહે છે. તો જે વિષય વચન અગોચર રહે, એટલે કે જેની થિયોરી ન હોય, વ્યાખ્યા એટલે થિયરી, એને તમે સમજશો કેવી રીતે? અથવા જ્ઞાન બે પ્રકારના, થિયરેટિકલ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજ. આપણે છોકરાને ભણાવીએ, વેપારીના દીકરા હોય તો કોમર્સમાં મોકલીએ, કોમર્સ કોલેજમાં ભણે, બીકોમ થાય, એમકોમ થાય, એમકોમ થઈને એમ કોમર્સમાં એકાઉન્ટમાં પીએચડી થાય, પણ એને વેપાર કરવા બેસાડવો હોય તો એને થોડું અનુભવ જ્ઞાન લેવું જરૂરી છે. વેપાર કરતા ન આવડે, કેમ કે કોલેજમાં વેપાર કરતા નથી શીખવાડાતો, હિસાબ કિતાબ રાખતા શીખડાવાય છે, એની થિયરી હોય છે. પ્રેક્ટિકલ નોલેજ તો દુકાન ઉપર બેસીને વેપાર કરે ત્યારે ખબર પડે કે ઘરાક 56 જાતના ભેજાવાળા રોજ આવે છે, એને સમજાવવા સહેલા નથી. અને એને સમજાવવાનું જ્ઞાન કોલેજમાં નથી મળતું કે ગ્રાહકને કેવી રીતે સમજાવવા, કેવી પ્રકૃતિનો માણસ આવે તો કેવી રીતે સમજાવવો, કેવી માગણી કરે તો એને કેવી રીતે સમજાવવો, કોને કેવી રીતે સમજાવવો, આમ બોલે તો કેમ સમજાવવો, તેમ બોલે તો કેમ, એવું કાંઈ જ્ઞાન કોલેજમાં નથી મળતું. એ તો દુકાન ઉપર ગાદી ઉપર બેસે અને અનુભવ લે 6 મહિના 12 મહિના વર્ષ 2 વર્ષ જેવી જેની કેપેસિટી, ત્યારે જ એ સમજીને શીખી શકે, કેમ કે એ પ્રેક્ટિકલ નોલેજ છે. એટલે થિયરિટિકલ નોલેજ છે એ સંપૂર્ણ જ્ઞાન નથી, એ પૂરતું જ્ઞાન નથી, અપર્યાપ્ત જ્ઞાન છે. એટલે શાસ્ત્ર હજારો ગમે લખાયા હોય તો પણ તે અપર્યાપ્ત જ્ઞાન છે. એ પોતે જ એમ કે છે કે અહીંથી વાત વચનો ગોચર છે, અમે પણ અમારા અનુભવને કહી શકતા નથી. ત્યારે એ વિષય પ્રેક્ટિકલ નોલેજ પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરીને જ સમજાય, પ્રેક્ટિસ કર્યા વગર ન સમજાય. એવી એક વાત અહીંયા છે કે તમને પ્રત્યક્ષ પુરુષ ઉપકારી કે પરોક્ષ થઈ ગયેલા તીર્થંકર દેવ ઉપકારી એ તમે કેવી રીતે સમજશો? ચાલો જ્ઞાનીએ કહી દીધું કે પ્રત્યક્ષ વધારે ઉપકારી માટે તમે સમજી ગયા એમ વાત નથી, માની લીધું માટે તમે સમજી ગયા એમ નથી, સ્વીકારી લીધું માટે તમે સમજી ગયા એમ પણ નથી. જો તમે પ્રત્યક્ષ સત્સંગ કરો, તમારા આત્મકલ્યાણ અર્થે સત્સંગ કરતા તમારા આત્મા ઉપર કંઈક એવી અસર થઈ હોય કે હા અહીંયા આત્મકલ્યાણ થવાનો અવકાશ છે, જરૂર અવકાશ છે, અને ખરેખર મને ફાયદો થાય આમાં, અને એવો કાંઈ ફાયદો તમને થયો હોય, તમારો ક્લેશ ઘટ્યો હોય, કાંઈક શાંતિની દિશામાં તમને કાંઈ પણ અનુભવ થયો હોય, એ રીતે તમારા આત્મા ઉપર અસર આવી હોય તો ત્યારે જ સમજાય કે પ્રત્યક્ષનો ઉપકાર વધારે છે, એટલો પરોક્ષનો ઉપકાર ન થઈ શકે. નાનીઓના વચનમાં, તીર્થંકરોના વચનમાં વચન બળ છે, એ વચન યોગમાં વચન બળ છે તો પણ મર્યાદિત છે. પ્રત્યક્ષ યોગમાં જે બોધબળ મળે છે, જે જ્ઞાન બળ મળે છે, એની સરખામણી પરોક્ષ સાથે કમ્પેરિઝન સરખામણી બરાબરી થઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. કેમ કે પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ આ જગતમાં હજી શોધાયો નથી. અત્યારે કોમ્યુનિકેશનના એટલા બધા સાધનો છે કે પડદા ઉપર મીટિંગ કરવામાં આવે છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ દુનિયાના 4 પ્રેસિડેન્ટો સાથે પડદા ઉપર ચર્ચા કરી શકે, લાઈવ સામે સામે વાત કરતા હોય એવું લાગે, તો પણ કેટલીક મીટિંગ પ્રત્યક્ષ કરવી પડે છે એવી જરૂરિયાત કેમ અનુભવાય છે? પ્રત્યક્ષ મીટિંગ કરે છે કે નહીં? એટલું જ નહીં, જે દેશની સાથે સિદ્ધાંતિક વાંધો હોય, જેમ કે રશિયા અને અમેરિકા, એક કેપિટાલિસ્ટ છે, એક સોશિયાલિસ્ટ છે, કોમ્યુનિસ્ટ છે, છતાં એકબીજા પ્રત્યક્ષ મળે છે, દગો ફટકો ન થઈ શકે? અથવા ટેરરિસ્ટનો જમાનો છે, આતંકવાદનો જમાનો છે, બધાને પોતપોતાના દુશ્મનો પણ છે, ઘર બહાર નીકળે એટલે જાનનું જોખમ છે, પોતાના મકાનની બહાર નીકળે એટલે જાનનું જોખમ છે, રોડ ઉપર કેનેડીને શૂટ કરવામાં આવ્યા છે, અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો, એની સુરક્ષા કંઈ ઓછી નહીં રાખી હોય એ લોકોએ, છતાં પણ એને ગોળીએ દીધેલો છે. ઇન્દિરાજી ગુજરી ગયા ત્યારે 2000 માણસોની સુરક્ષાની વચ્ચે ગુજરી ગયા છે, એના રેસિડેન્સની આજુબાજુ 3 માઇલમાં ચોકીદાર લોકો હતા, કોઈને આવવા ન દે, છતાં એને હિંમત કરીને બહાર નીકળવું પડતું હતું. ઘરમાં ભરાઈને કામ ન થાય કાંઈ, નહીતર કોમ્યુનિકેશનના બધા સાધનો છે એની પાસે, જેની સાથે સંપર્ક કરવો એનું સાધન છે એની પાસે. કેમ કે પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એની કોઈ અવેજી નથી. આ પ્રેક્ટિકલ જ્ઞાન બધામાં છે, અને તેથી બધાને પ્રત્યક્ષ જવું પડે છે, મળવું પડે છે, પ્રત્યક્ષ વાતચીત કરવી પડે છે. કાંઈ પણ સમસ્યાનું સમાધાન કરવું હોય તો જ્યારે આ અનુભવ બધાને વ્યવહારિક રીતે સમજાય છે ને, જાનના જોખમે પણ લોકો આ પ્રયોગ કરવો જ પડે છે, તો જેને આખા સંસારના અનંતકાળના દુઃખો ટાળવા હોય અને અનંતકાળ માટે સુખી થવું હોય, તો એના માટે પણ પ્રત્યક્ષ જોઈએ કે ન જોઈએ? કે થિયોરેટિકલ જ્ઞાન ઉપર ચાલ્યું જાય કોઈ વાત, કે ન ચાલે? શાસ્ત્ર થિયોરેટિકલ જ્ઞાન છે. પરોક્ષ પુરુષો, મહાત્માઓ, તીર્થંકરો એ જે કાંઈ કહ્યું તે બધું પરોક્ષ રહ્યું. પ્રેક્ટિકલ જ્ઞાન છે એની અંદર એબસન્ટ છે, હાજર નથી એ જ્ઞાન ત્યાં. એટલે વ્યાખ્યાત્મક જ્ઞાન અધૂરું છે, થિયરેટિકલ નોલેજ અધૂરું જ્ઞાન છે. હાફ નોલેજ ઇઝ ડેન્જરસ, અધૂરું જ્ઞાન છે વધારે ખતરનાક છે. પ્રેક્ટિકલ નોલેજ લેવું જોઈએ. એ વાત અહીંયા કૃપાળુ દેવ સમજાવવા માગે છે. એક વાત થઈ કે પ્રત્યક્ષ ઉપકારી કે પરોક્ષ ઉપકારી, તો કે પ્રત્યક્ષ ઉપકારી જેવું પરોક્ષ ઉપકારી કોઈ થઈ શકે
નહીં.
બીજું કે પ્રત્યક્ષની ભક્તિ વધારે લાભદાયક કે પરોક્ષની ભક્તિ વધારે લાભદાયક, તો કે એ પણ અનુભવથી નક્કી કરો. તમારો દર્શન મોહ કેવી રીતે ગળે છે અનુભવ કરીને સ્વીકારો. કહેવાથી કદાચ સ્વીકારશો તો પણ એવો સંજ્ઞાય છે. ખરી વાત એ છે, ભક્તિ તો ભક્તિ. બીજું કે પરોક્ષ અને પ્રત્યક્ષ બંને આખરમાં તો નિમિત્ત જ છે, આખરમાં તો નિમિત્ત જ છે, અને નિમિત્તત્વ બંનેમાં સરખું છે. ફરીથી ગુણસ્થાનની જે ગણતરી છે એ ઉપાદાન અપેક્ષાએ છે. ભગવાનના પ્રતિમા 13મા ગુણસ્થાનને આપણે સ્થાપીએ છીએ, અર્જન પ્રતિમા. મહાવીર સ્વામીની પ્રતિમાની આજે આપણે મંદિરજીમાં સ્થાપના કરીએ તો મહાવીર સ્વામી અત્યારે તો સિદ્ધાલયમાં છે, એ તો ભૂત નિગમ નહીં, એ તીર્થંકર પદે અરિહંત પદે બિરાજતા હતા, એની આપણે પ્રતિમા અત્યારે કરીએ છીએ. કેમ કે સાકાર અવલંબન લેવા માટે સાકાર પણ હોવું જોઈએ. સિદ્ધ ભગવાન તો નિરાકાર છે, એનું અવલંબન લઈ શકાતું નથી, તો એની ભક્તિ કરીએ કે એમના વચનોની શાસ્ત્રોની ભક્તિ કરીએ અને પ્રત્યક્ષ પુરુષની ભક્તિ કરીએ, તો દર્શનમાં કોનાથી ગળે છે એ અનુભવ કરી દો. ઉપાદાનમાં ફરક છે એ તો બે વચ્ચે ફરક છે, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે એના નિમિત્તત્વ સાથે. તો એક પરોક્ષ નિમિત્તત્વ છે, એક પ્રત્યક્ષ નિમિત્તત્વ છે, કોની અસર વધારે આવશે? પ્રત્યક્ષ ની આવશે કે પરોક્ષ ની આવશે? પ્રત્યક્ષ ની જ આવે. આ અનુભવ કરીને સ્વીકારવા જેવી વાત છે, વગર અનુભવે સ્વીકારવા જેવી વાત નથી. અનુભવીને સ્વીકારે તો કામ થઈ જાય એવું છે. કેમ કે જે તીર્થંકરના વચનોથી જીવને સંસારનો નાશ થઈ અને સિદ્ધપદની પ્રાપ્તિ થાય એ જ નિમિત્તત્વ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ પુરુષના વચનોમાં છે. જે તરે છે એ પૂરેપૂરો બચે છે, અધૂરો બચતો નથી. જે સંસારમાં ડૂબતો બચે છે એ પૂરેપૂરો બચે છે, અધૂરો નથી બચતો. એટલે બચે છે એને જ ખબર પડે છે. દેખો, ગુરુ કી પરીક્ષા કરની ચાહીએ, ગુરુ કા લેબાસ સે કોઈ ગુરુ માના નહીં જાતા. કોઈ ભી કૈસે ભી લેબાસ મેં હો, જબ ગુરુ કે સ્થાન મેં હૈ તો ઉસકી પરીક્ષા કરની ચાહીએ. દેખો, હમ પહેલે સ્કૂલ મેં પઢતે થે, વેપાર કૈસે કિયા જાય ઇસકા જ્ઞાન હમારે મેં નહીં થા. તો ક્યા હમને વેપાર કરના છોડ દિયા ક્યા? હમકો એ જરૂરત લગી કે ભલે હમ પઢે લિખે હૈ ફિર ભી હમકો વ્યાપારિક જ્ઞાન અનુભવ જ્ઞાન કરને કી જરૂરત હૈ, ઓર તભી વેપાર કર પાએંગે ઓર તભી હમ કમાઈ કર પાએંગે. તો હમને સીખા કે નહીં સીખા? ઓર વેપાર કરને લગે કે નહીં લગે? ચલો કઈ ભૂલ ભી કિયા હોગી, કઈ નુકસાની કી હોગી, લેકિન ચઢતે પડતે બાત તો સીખ લિયા કે નહીં સીખ લિયા? વૈસે હમકો ઇસ વિષય મેં ભી હમારી તૈયારી કરની જરૂરી હૈ. એ મામૂલી બાત નહીં હૈ. સિર્ફ પૈસા કમાના જીતની કિંમત નહીં હૈ, ઇસસે કોઈ અધિક કિંમત હૈ ઇસકી. ઇસલિયે હમકો તૈયાર હોના પડેગા. હમારે શાસ્ત્ર મેં લિખા હૈ કે આજ્ઞા પ્રધાની શિષ્ય નહીં હોના ચાહીએ, પરીક્ષા પ્રધાની શિષ્ય હોના ચાહીએ. ટોડર મલજીને ઇસકી ચર્ચા કી હૈ મોક્ષ માર્ગ પ્રકાશક મેં. ઓર જો પરીક્ષા પ્રધાની શિષ્ય હૈ વહી સચ્ચા શિષ્ય હૈ. આજ્ઞા પ્રધાની મેં વૈસે માન લેને વાલા કો શિષ્ય કો સચ્ચા શિષ્ય નહીં બોલા હૈ. એ હમારે જૈન શાસ્ત્ર મેં વહી બાત હૈ, ક્યોંકિ વિતરાગી શાસ્ત્ર હૈ, બાકી વેદાંત મેં એસી બાત નહીં હૈ. વેદાંત મેં તો એસા કહેતે હૈ કે તુમ હમારે શરણ મેં આ જાઓ, હમ તુમકો મુક્ત કર દેંગે. ગીતા મેં એક ચરણ હૈ શ્લોક કા, મામેકમ શરણમ વ્રજ મોક્ષયિષ્યામિ મા શુચ. શ્રી કૃષ્ણના મુખેથી આ સંસ્કૃત શ્લોક છે. તું મારા શરણે આવી જા, તું વિચાર કરીશ નહીં, હું તને મોક્ષમાં લઈ જઈશ. મામ એકમ શરણ, મારા એકના શરણે તું આવી જા. મામ એકમ, મારા એકના શરણે આવી જા, મોક્ષ ઈષ્યામી મા શુચ. શુચ એટલે વિચાર નહીં કર, સોચ નહીં કરતો, હું તને મોક્ષમાં લઈ જઈશ. વિતરાગ જૈન પરમેશ્વર ના પાડે છે. વિતરાગ જૈન પરમેશ્વર એમ કહે છે કે નહીં તું મારી પરીક્ષા કર, કે હું વિતરાગ છું કે રાગી છું, પછી તું મારા શરણે આવજે મારી પરીક્ષા કરીને. કેમ? કે નિર્ભય છે. જે સાચા હોય છે એ નિર્ભય હોય છે. સત્યની સાથે નિર્ભયતા જોડાયેલી છે, અને જૂઠની સાથે ભય હોય હોય ને. એટલે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે એ તો ધડાક દઈને કહે છે કે તું મારી પરીક્ષા કર્યા વિના મારો સ્વીકાર નહીં કરતો, છતાં કરીશ તો તું સાચો શિષ્ય નથી. આવું કોણ કે? એથી આગળ જઈને એ કહે છે કે જો અમે અંતર્મુખ થઈએ છીએ, અમે અંતર્મુખ થઈને રહીએ છીએ, અને એ જ અમારો ઉપદેશ છે કે તું પણ અંતર્મુખ થા, તું અમારી ભક્તિ કર્યા કર, હું તારો ભગવાન ને તું મારો ભક્ત, એ અમારી પહેલેથી દ્રષ્ટિ નથી. આપણે સમયસરની પહેલી ગાથામાં શું વાંચ્યું, સ્વાધ્યાય શું કર્યો? આચાર્ય મહારાજ કહે છે કે તું પણ સિદ્ધ સમાન છો, તારો આત્મા પણ સિદ્ધ સમાન છે અને મારો આત્મા પણ સિદ્ધ સમાન છે, એમ સમજીને હું આ સમયસારની શરૂઆત કરું છું. તું અજ્ઞાની શિષ્ય છો અને હું જ્ઞાની ગુરુ છું, મને તું મારો ઉપદેશ સાંભળે એવી રીતે હું તને વાત નથી કરતો. હું પણ તને પરમાત્માની દ્રષ્ટિએ જોઈને વાત કરું છું, મુખ્ય મારી દ્રષ્ટિ એ છે. પર્યાયમાં તારી ભૂલ છે, એ તો સુધરી જશે, એમાં મને કાંઈ શંકા નથી લાગતી. પણ તું પરમાત્મા છો, તું સિદ્ધ સમાન છો, તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપીને હું તને આ વાત કરું છું. એમ જૈન દર્શનની વાત જ કોઈ બીજી રીતે છે, આખે આખી અલૌકિક પદ્ધતિ જ જુદી છે આખે. એટલે જૈન દર્શનના ગુરુઓ, બહુ સ્પષ્ટ કહું છું, ક્યારે પણ પોતાને ગુરુ માનીને શિષ્યની સાથે વર્તાવ કરતા નથી કે હું તારો ગુરુ, અને એમ વર્તાવ કરે તો એ જૈન દર્શનનો ગુરુ નથી, એ અન્ય મતનો ગુરુ છે. આવી નિર્માનતા અને આવી વિશાળ દ્રષ્ટિનું આ શાસન છે, બહુ જબરદસ્ત વાત છે. શિષ્ય ભલે એમ કહે કે હો તમે અમારા ગુરુ નહીં, તમે તો અમારા ભગવાન, તમે અમારા પરમાત્મા, તમે જ અમારા પ્રભુ, તમે જ અમને તાર્યા, એ ગમે એમ કહે, એનું એની પાસે ગુરુ કદી એવી રીતે કહે નહીં કે હું તારો ગુરુ અને તું મારો શિષ્ય. એ ગુરુનું ગુરુ પણ ગયું, એ ગુરુ ન રહ્યો ત્યાં, એ લઘુ થઈ ગયો ત્યાં. કેમ કે એને માન થયું, ગુરુને માન હોય નહીં, માન હોય તે ગુરુ હોય નહીં. જા કેમ કે માન પોતે જ ભીખ માગે છે માનની, કે મને માન મળવું જોઈએ તારા તરફથી. તો એને તો શિષ્ય પાસે ભીખ માગી, શિષ્ય કરતા હલકો થયો કે શિષ્ય કરતા ઊંચો થયો? જે માનની ભીખ માગે એ તો ભિખારી હોય, ભીખ માગે ભિખારી ઊંચો, ભીખ માગનારો ઊંચો કે દાન દેનારો ઊંચો? માનનું દાન દેનારો ઊંચો, માન માગનારો બિલકુલ નહીં. સીધી વાત છે, સીધી વાત છે, એ વાત એટલી જ સીધી છે. પણ બે પોતપોતાના સ્થાને છે, એને બરાબર છે. શિષ્ય પરમાત્મા કહે તો એના સ્થાને બરાબર છે, અને ગુરુ એમ કે નહીં તું પણ પરમાત્મા છું ને, તો એ એના સ્થાને બરાબર છે, હું તારો ગુરુ નથી. એ આખી અવલદમની વાતો છે આ બધી. એટલે હંમેશા આ વિષયમાં પરીક્ષા કર્યા વિના ક્યાંય માથું નમાવવું નહીં. ચાહે નગ્ન દિગંબર ગુરુ હોય કે ચાહે કોઈ જ્ઞાની હોય કે ચાહે કોઈ બી હોય, ગમે તેવી એની એના વિશેષણો વપરાતા હોય, ગમે તેવી એની ઇજ્જત આબરુ હોય, ગમે તેવી એની સામાજિક પ્રતિષ્ઠા હોય, આપણે કાંઈ એની સાથે સંબંધ નથી. આપણે એ આપણા આત્મકલ્યાણમાં ઉપકારી થાય એમ છે કે નહીં, એટલું જોવાનું છે. વેપારી કોઈ ગ્રાહકને એમ પૂછતો નથી કે આ રૂપિયા તું કેવી રીતે લાવ્યો, તું મારી પાસેથી માલ લઈને રૂપિયા લાવ્યો તો તું ચોરી કરીને લાવ્યો, આ રૂપિયા તે કોઈના ચોરેલા છે, કે આ રૂપિયા તું એને ખૂન કરીને લાવ્યો છું, લૂંટ કરીને લાવ્યો છું, કે આ રૂપિયા તું પ્રમાણિક કમાઈને લાવ્યો છું, કાંઈ નિસ્બત ખરી? વેપારીને માલ વેચીને રૂપિયા લેવામાં રૂપિયા સાથે કાંઈ નિસ્બત ખરી કે નહીં? હું માલ વેચું છું ને એ મને પૈસા આપે છે, અને એમાં કોઈ ગુનો બનતો નથી. ચોરીનો માલ ખરીદવામાં ગુનો બને છે, પણ માલ વેચવામાં ચોરાયેલા પૈસા લેવાનો ગુનો નથી બનતો. બરાબર છે વાત? હા, કોઈનું ખિસ્સો કાપીને લાવ્યો હોય એમ આપણે આપણા આત્મકલ્યાણ સાથે સંબંધ છે, વેશ સાથે સંબંધ નથી, ભાષા સાથે સંબંધ નથી, વ્યક્તિત્વ સાથે સંબંધ નથી કે ભાઈ બહુ સારી પર્સનાલિટી છે, ગ્રેટ પર્સનાલિટી છે, ત્યાગ સાથે સંબંધ નથી, વિદવત્તા સાથે સંબંધ નથી, કોઈક સાથે સંબંધ નથી. મારો મોહ તોડવા માટે મને ઉપકારી થાય છે કે નહીં? મારો મોહ તૂટે તો મારું કલ્યાણ થાય, મારો મોહ ન તૂટે તો મારું કલ્યાણ ન થાય. કેમ કે મોહથી હું અપરાધ કરું છું. જેટલા અપરાધ કરું છું કોને લઈને કરું છું? મોહને લઈને. આ તો સીધી સાદી વાત છે. મારો મોહ તૂટે એવી વાત છે કે નહીં? એની થિયરીને એનું પ્રેક્ટિકલ મળે છે કે નહીં મળે? બસ આટલું જુઓ. વાત સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી, કદાપી સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી. ત્યારે તમે સાચા હેતુથી નીકળ્યા છો તો તમારા સાચા હેતુને પુષ્ટિ મળે છે કે નહીં એ તમને સમજાયા વગર નહીં રહે. અને આ વિષય એવો ગહન છે કે આ વિષયનો અજાણ્યો હોય એ આ વિષયમાં એને લાંબી વાત ચાલતી નથી. આત્મકલ્યાણનો વિષય એવો ગહન છે કે જે આત્મકલ્યાણ સાધતો હોય તે જ એ વાત સમજાવી શકે ને કહી શકે, અને આત્મકલ્યાણ સાધવા નીકળ્યો હોય એને જ એની સાથે ઇન્ટરલિંકની સંધિ થાય, બીજાને ન થાય. એટલે આત્મકલ્યાણ માટે નીકળ્યો એને તરત ખબર પડે કે નહીં આ ગડબડ કરે છે. આપણે અહીંયા નથી જવું, છોડી દઈએ, મૂકી દઈએ, ગયો હોય તો પાછો વળી જાય. એમાં શું પરીક્ષા દ્રષ્ટિથી ગયો છે ને? ક્યાં માનીને ગયો છે? પરીક્ષા દ્રષ્ટિથી ગમે ત્યાં જવાની ઈચ્છુક છે, પણ આપણો હેતુ શુદ્ધ હોવો જોઈએ આત્મકલ્યાણનો, તો સામેની શુદ્ધતા પકડાયા વિના નહીં રહે. કેમ કે આ એક પારદર્શક વિષય છે, ટ્રાન્સપેરન્ટ વિષય છે, એમાં ડાઘ હોય એટલે તરત ખબર પડે, ખબર પડ્યા વગર રહે જ નહીં. બસ કોઈ વધારે આમાં શાસ્ત્રો વાંચીને સમજી શકે એવું નથી, પોતાની શુદ્ધ ભાવના સાથે ટેલી થાય એટલે તરત જ તમારો આત્મા જ અંદરથી હા પાડે, નહીંતર આત્મા અંદરથી ના પાડશે. વાત ફિનિશ થઈ જાય છે એવી વાત છે. એનો આજ્ઞા પ્રધાન એમાં શું છે? તમે જેમ કહો એમ હાજી હા, હાજી હા. સંપ્રદાયમાં એમ જ ચાલે છે ને? સંપ્રદાયમાં જે ત્યાગી છે બધા ગુરુ સ્થાને છે, જે તે બધા સંપ્રદાયમાં બધા ગુરુના સ્થાને કોઈ ને કોઈ કહે છે. એ કેમ બધા માની લે છે? કોઈ એની પરીક્ષા કરે છે? કરે છે કોઈ એની પરીક્ષા? પરીક્ષા કોઈ કરતા નથી કે ખરેખર એને આત્મકલ્યાણ સાધ્યું છે કે નથી સાધ્યું, એ મારા આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થઈ શકે એમ છે કે નહીં, કોઈ વિચાર કરતા નથી. એમને જય નારાયણ, બધા માથું નમાવે અને જે કે એમ કરે. તમે આ છોડી દો તો ત્યાગ કર્યો, પૈસા દો તો પૈસા દો, ઉપવાસ કરો તો ઉપવાસ કરો, ફરાણું કરો તો માળા ફેરવો તો માળા ફેરવો, મંત્ર જપો તો મંત્ર જપો, કાંઈ વિચાર કરતા નથી. એવી રીતે કાંઈ આત્મકલ્યાણ થાય? બહુ જ સમજણનો માર્ગ છે આ, એકદમ સમજણનો માર્ગ છે. એટલે ગુરુદેવ પ્રવચનમાં વાતે વાતે કહેતા સમજાય છે કાંઈ તમને? સમજાય છે કાંઈ પણ સમજાય છે? એવી રીતે બોલતા હતા સમજ્યા વગર. સમજણ ઉપર એમનું બહુ વજન હતું, અને સમજણ વગર, સાચી સમજણ વગર એક ડગલું સાચું ભરાય નહીં. ખોટી દિશામાં આગળ વધવાથી કોઈ ફાયદો નથી, નુકસાન જ થાય, બીજું કાંઈ ન થાય. આઠ મહિના તક પરીક્ષા કરતા હતા ગુરુદેવના વચનો, એટલે તોપના ગોળા જેવા હતા, સાંભળીને આત્મરુચિને પુષ્ટિ મળ્યા વગર લઈએ નહીં તોય પરીક્ષા કરવાનો દ્રષ્ટિકોણ રાખીને જતા હતા. એસે નહીં માનતી અમને, અમને એસે નહીં માને, માનતી નથી. હા, તો પણ પરીક્ષા કર્યા વગર નહીં માને. સિદ્ધાંત જ એ હતો માનવા માટેનો, સિદ્ધાંત જ એ છે. પરીક્ષા કરીને જ મનાય એમને, મનાય એ વાત ભક્તિની અને ઉપકારની બંને વાત આત્મા ઉપર અસર ઝીલીને સ્વીકારવા જેવી છે. હવે થોડીક વ્યવહારિક વાત મોહ છોડાવે એ સાચા ગુરુ, અને જેને મોહ છૂટો હોય એ છોડાવી શકે, મોહી મોહ ન છોડાવી શકે. આવે ને એનો વિષય જ ના આવે ને એની પાસે. કેવી રીતે છૂટવું બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે, હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ છે. જગતમાં જેટલી ટેકનિક છે એ બધી સ્થૂળ છે આની પાસે, કેમ કે એ બધા રૂપી પદાર્થોના ગુણધર્મોનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનથી સમજવાનો વિષય છે, આ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અને અરૂપી પદાર્થના પરિણમનની વાત છે. એટલે એકદમ હાઈલી ટેકનિકલ છે અને સૂક્ષ્મ છે. એ કોઈ એમને એમ કોઈ કહી શકે એવો વિષય નથી, આ ગમે તે માણસ કહી શકે એવો વિષય નથી. રૂપી પદાર્થ નો છે, આખી લાઈન જ જુદી છે, સાવ જુદી લાઈન છે એકદમ. બહિર્મુખ જ્ઞાન નો વિષય જ નથી, અંતર્મુખ જ્ઞાન નો વિષય છે. જે અનંત કાળમાં કોઈ દિવસ એ દિશા જોઈ નથી એ દિશામાં ચાલવાનું છે. એનું ફળ પણ બહુ મોટું છે જો એમાં જીવ સફળ થાય, અને સાચી ભાવના હોય તો સફળ થયા વિના રહે નહીં, તો એનું ફળ બહુ મોટું છે. પરંપરા એ નિર્વાણ પદને પામે એવી મોટી વાત છે, અને એ તક છે. આજે આજે એ તક ઝડપવી કે એ તક ખોઈ નાખવી એવી બોર્ડર ઉપર આવીને આપણે ઊભા છીએ. ક્યાં છીએ? બોર્ડર લાઈન ઉપર છીએ. જો આપણે દરકાર ન કરીએ તો એ તક ખોઈ નાખીએ છીએ, ને જો દરકાર કરીએ તો બહુ મોટી વાત છે. એટલે આ તકની દરકાર કરનારાને જ્ઞાનીઓ બહુ રિસ્પોન્સ આપે છે. આ જીવ કામ કરી જશે, અને દરકાર છે આત્મકલ્યાણ સેવા. બાકી જે દરકાર વગર ચાલે છે એ તો અનંત કાળે એમને એમ ચાલવાના છે, એનો કોઈ ધ્યાન દેવા જેવો વિષય નથી. છેલ્લા પેરેગ્રાફમાં કઈક વ્યવહારિક વાત લખે છે. પ્રથમ સપણ સંબંધમાં સૂચના કરી હતી એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે. કોઈ બેનનું કે એવું સપણની વાત ચાલી છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યવહારિક જંજાળમાં મેં ઉત્તર આપવા યોગ્ય નહીં, આવી સપણ ફપણની વાતોમાં અમે ઉત્તર આપવા જેવા અમારું કામ નથી. અમારે વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. એ અમારું કામ નથી. આ રેવાશંકરભાઈ મારફત તમે પતાવી લ્યો એ કે એમ કરજો, આમાં અમને વચ્ચે તમે નહીં લાવતા. જેવો બોલતી ટપાલે આપને ઉત્તર લખશે એ જ વિનંતી. ગોસળિયાને પ્રણામ. એ જ રીતે અહીંયા આ પત્રમાં એક મહત્વનો વિષય એમણે આડકતરા સંકેતથી મૂકેલો છે. સીધી ચર્ચા તો સત્સંગે થાય, પણ એમનો સંકેત છે એ સમજવા જેવો છે. 530મો પત્ર તો ગાંધીજી ઉપરનો છે, 529મો પત્રો બે લીટીનો છે, એ સુભાષભાઈ ઉપરનો છે. ભગવત ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે. એવું જે ભદ્રજનોનું વચન તે પણ વિચારતા હિતકારી છે. આપ કઈ જ્ઞાન કથા લખશો? શું કે છે? ભગવત ભગવતનું સંભાળશે, એટલે શું છે, અન્ય મતમાં એક એવી માનતા છે કે ભગવાન છે એની ફરજ છે કે બધાની સંભાળ રાખે, એ એની ડ્યુટી છે. એ તો સામાન્ય રીતે એમ કે ભાઈ ભગવાન આપણી સંભાળ લેશે. હવે એક બાજુ પોતાને પોતાપણું મૂકીને સાવધાની રાખવી છે, પોતાપણું કરીને સાવધાની રાખવી છે, પછી કાંઈ કામ ન લાગે, હાથ હેઠા પડે ત્યારે કે ભાઈ ભગવાન કરે એ ખરું, ભગવાનની ફરજ છે સંભાળશે એમ નથી. ભગવાન કરે એ ખરું, એ સંભાળશે સાચું, પણ ક્યારેક તું પોતાપણું મૂક ત્યારે ત્યારે ઓલી વાત તારી સાચી, નહીતર પેલી વાત તારી સાચી નથી. એના જેવી છે પ્રારબ્ધની, ભગવત કયો કે પ્રારબ્ધ કયો, પ્રારબ્ધ અનુસાર થશે, પણ ક્યારે પોતાપણું મૂકીને વાત છે. પોતાપણું રાખવું છે, મમત્વ રાખવું છે, અને પાછી પ્રારબ્ધનું અવલંબન લેવું છે, ખોટી વાત છે. જો અન્યમતી લોગ હૈ ઉસમે એસી એક માન્યતા હૈ, જો ભગવાન કી ડ્યુટી હૈ વો અપની સંભાળ લેંગે, ભગવાન અપની સંભાળ રખેંગે, ઓર ખુદ હી સંભાળ કરે, ખુદ બરાબર સંભાળ કરે, ઓર ભગવાન કા નામ લેતા જાય, એસા નહીં. તુમ અપનાપન છોડ દો, ફિર ભગવાન પર છોડો બાત, તબ તો તુમ ભગવાન પર છોડતે વો સહી હૈ. તુમ ભી કંટ્રોલ કરો ઓર ભગવાન ભી કંટ્રોલ કરે, દો કંટ્રોલર એક કામ મેં કેસે કામ મેં આયેગા. તુમ અપનત્વ છોડતા નહીં હૈ, સાવધાની છોડતા નહીં હૈ, ઓર ભગવાન કા નામ લેતા એક ગલત બાત હૈ. જૈસે કોઈ પ્રારબ્ધ કા લેતા હૈ વોહી ગલત હૈ, સાવધાની તો અપની હૈ, મમત્વ છોડ દો, ફિર પ્રારબ્ધ અનુસાર વો કૈસે હોગા. જે નિષ્કામ ભક્તિ હોય તે જ સાચી ભક્તિ હોય, વાંછાપૂર્વકની ભક્તિ એ સાચી ભક્તિ નથી, એ તો એક સોદાબાજી છે. સામાન્ય મનુષ્યો વાંછાપૂર્વક ભક્તિ કરે છે, હું આટલું સમર્પણ કરું તમે મને હાથી વધારે આપજો. એની જોગ છે કે શનિવારે શનિવારે લોકો હનુમાનજીને તેલ ચડાવે, કેટલું તેલ ચડાવે, પાવડું. હનુમાનજીને એમ કે અમે પાવડું તેલ ચડાવીએ, તું અમને તેલનો ડબ્બો આપજે, આખો ડબ્બો માગે, પાવડું તેલ ચડાવીને આખો ડબ્બો માગે. હવે ભગવાનને તો હનુમાનજીને એક પાવડું તેલ ચડાવસ તો એનો અર્થ કે એને તેલ પસંદ છે, માટે તું ચડાવે છે ને. હવે એની પાસે તેલનો ડબ્બો હોય તો એ જ એમાં ડૂબકા ન ખાય, તારા પાવડા તેલની રામ કરવા જો ભાઈ. આ જોક છે.
હનુમાનજી
કો ઉસમે ડુબાતે કિસકો રખતે શનિશ્ચર દેવતા, હનુમાનજી ની શનિશ્ચર કા દેવતા, શનિદેવ કો. वो तो भीख मांगने का तरीका होता है, ये तो एक सामान्य क्या है कि हनुमान का मंदिर होता है, लोग थोड़ा तेल चढ़ाते हैं और अपेक्षा रखता है कि हमको बहुत लाभ मिले, तो क्या है कि तेल का डिब्बा मिल जाए. हनुमान जी के पास तेल का डिब्बा होता तो तुम्हारा तेल का पावड़ा क्यों क्यों लेता. અંધશ્રદ્ધામાં બધું આવું ચાલતું હોય છે, હાસ્યાસ્પદ વાત હોય છે, અંધશ્રદ્ધાની વાત બધી હાસ્યાસ્પદ. એટલે નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે એવા ભક્ત હતા જેને વાંછા નહોતી, ત્યારે એમના વિષયમાં ઇતિહાસ એવો છે કે એમને ભગવાને પરચાપ કર્યા હતા. મીરાબાઈને ઝેર મોકલ્યું તો ઝેર મટીને અમૃત થઈ ગયું. નરસિંહ મહેતાને કેટલાય પ્રસંગોમાં વ્યવહારિક કામ થઈ ગયા. શું તો લોકો એમ કહે કે જુઓ ભગવાન તો મદદ તો કરે જ છે ને, એના ભક્તને મદદ કરી તો આપણે પણ એના ભક્ત થઈ તો આપણને મદદ કરે. ને ગીતામાં એવો પછી શ્લોક નાખ્યો છે કે હું મારા ભક્તોને મદદ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પરિત્રાણાય સાધુનામ, સાધુ એટલે ભક્તો, પરિત્રાણાય સાધુ, જે સાધુઓને દુઃખ પડે છે પરિત્રાણાય સાધુનામ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પરિત્રાણાય સાધુનામ સૃજામિ યુગે યુગે, સંભવામિ યુગે યુગે, સંભવામિ યુગે યુગે, ત્યારે હું ઉત્પન્ન થાઉં છું, યુગે યુગે હું ઉત્પન્ન થાઉં. એ સાધુઓનો દુઃખ દૂર કરવા માટે, એનો પરિત્રાણ દૂર કરવા માટે હું યુગે યુગે ઉત્પન્ન થાઉં છું.
બરાબર,
એવો શ્લોક નાખ્યો છે. પછી એમ કે હું દુષ્ટોનો વિનાશ કરું છું ને બધું એમાં આવે છે. એટલે લોકોએ ઈશ્વરનું સ્વરૂપ એવું કલ્પ્યું છે અને એ રીતે સકામ ભક્તિ કરે છે. તો શ્રીમદજીએ ઉત્તર આપ્યો છે કે એ લોકોની સકામ ભક્તિ નહોતી, નરસિંહ મહેતાની સકામ ભક્તિ નહોતી, મીરાબાઈની સકામ ભક્તિ નહોતી, એ સાચા ભક્ત હતા. કદાચ ઈશ્વરે કે કોઈએ એના પરચા પૂર્યા હશે, માનો કે ખોટી વાત છે એમનો લીધું, તો પણ એની ઈચ્છા ઉપર વટ જઈને શું કહ્યું, શું જવાબ દીધો? એની ઈચ્છા એવી નહોતી કે તમે મારું કામ કરો, એની ઈચ્છા હતી કે નહીં, તમે જેમ મને રાખો છો એમ જ હું રાજી છું, મારું કામ હું તમારી પાસે કરાવું, હું શ્રેષ્ઠ ને તમે મારા નોકર, એવું કોઈ ભક્ત, સાચો ભક્ત કરે નહીં. એટલે એને પોતાનું કેમ ક્યારેક ક્યારેક કરાવ્યું નથી ને એવું કરાવવાની ઈચ્છા એ રાખે પણ નહીં, એવા એ સાચા ભક્ત હતા એમ જવાબ આપ્યો. એટલે એ એક ભક્તિનું રહસ્ય છે કે જો સાચી ભક્તિ હોય તો એનો પારમાર્થિક લાભ મળે, એટલે આત્મા નિર્મળ થાય એના લીધે, અને આત્મા આત્મકલ્યાણ સાધી શકે, એ ભક્તિનું રહસ્ય છે. અને એવી ભક્તિ જેને હોય એને રહસ્ય ભક્તિ છે એમ કહેવામાં આવે છે. એવો વિષય ભક્તિનો છે. પોતાપણું જીવ મૂકે એવું જે ભદ્રજનોનું વચન, ભદ્રજનો એટલે સજ્જનોનું વચન, તે પણ વિચારતા હિતકારી છે. આપ કંઈક જ્ઞાન કથા લખશો એટલે આપ કંઈક વિશેષ પરમાર્થની આત્મકલ્યાણની વાત લખશો, હવે આ બધી વાતો કંઈ યોગ્ય નથી એમ કહેવું છે. અહીં સુધી.